તારીખ 21/6/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 34, 35 અને 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20.
નાયક તરફ જવામાં તો શાંતિ વિશેષ છે, શાંતિ વધતી જાય છે, જેમ જેમ સમીપતા આવે છે તેમ શાંતિ પણ વધતી જાય છે, એટલે હઠ કરવાની એમાં હતી નથી. હઠ કોને કરવી પડે કે જેને બહારમાં ખેંચાણ હોય એ તોડવું પડતું હોય તો એને હઠ કરવી પડે, પણ બહારના ખેંચાણ પ્રતિબંધને કારણે હોય છે, એ પ્રતિબંધ તો મનુષ્ય પહેલાં તોડે છે, પછી સ્વરૂપ ધ્યાનનો અવસર છે. પણ સહજ જાય છે કેમ કે અંદર રસ અને રુચિ છે, પોતાના ગુણનો પ્રેમ છે, શાંતિનો આનંદનો રસ છે. જેમ પાણી પાણીને ખેંચતું પાણી તરફ જાય છે તેમ નાયક નાયકને ખેંચતો નાયક તરફ જાય છે, અને તે તેનું સહજ છે. ઢાળમાં જેમ પાણી ખેંચીને બીજું પાણી ભલે તો વેગ આપતો જાય, ચોમાસામાં બને છે ને એવી રીતે, તેમ નાયક તરફ જાય ત્યારે શાંતિને અને આનંદને લઈને નાયકનું ખેંચાણ થાય છે, પરિણામ અંદર ખેંચાઈને આવે છે એમ કહેવું, એ તેનું સહેજ છે, એવું સહેજે બને છે. નાયક નાયકને દોરી પોતા તરફ ખેંચે છે, નાયક પોતે પોતાની દોરી પોતા તરફ ખેંચે છે, પરિણામ જેમ પતંગની દોરી ખેંચે એમ ઉપયોગની દોરી ખેંચે છે, પરિણામ ત્યાં હઠ કે ખેદ નથી, ક્લેશ નથી, આનંદ છે, શાંતિ છે. પોતાનો સ્વભાવ પોતાને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય તેથી તે સહજ છે. આ પણ એક ન્યાય છે કે પોતાનો સ્વભાવ પોતાથી પ્રતિકૂળ કેમ હોય, માટે સહેજ છે સ્વભાવ. અંદર જવાનું ગમે છે અને બહાર જવાનું ગમતું જ નથી, કેમ કે બહાર જેટલો જાય છે તેટલી આકુલતા વધે છે, અંદર જાય છે તેટલી શાંતિ વધે છે. અંદર જાય તો પોતાને સંતોષ અને શાંતિ થાય છે, એ વાત બીજી છે. માટે તે કાર્ય હોંશથી કરે છે, પોતાનું આત્મકાર્ય છે, એ હોંશ અને ઉત્સાહથી કરવામાં આવે છે, એ કંઈ બોજારૂપ લાગતો નથી. બહારના કાર્યો બોજારૂપ લાગે પણ પોતાનું કાર્ય બોજારૂપ ન લાગે. પછી કોઈ હિન્દીમાં પ્રશ્નો કર્યા છે કે આત્મા કી પહેચાન મહિમાપૂર્વક હોતી હૈ ક્યા, આત્મા કી જો પહેચાન હોતી હૈ વો મહિમાપૂર્વક હોતી હૈ. સમાધાન, આત્મા કી પહેચાન મહિમાપૂર્વક હોતી હૈ, આત્મા કી પહેચાન મહિમાપૂર્વક હોતી હૈ. સ્વરૂપ કા મહિમા બિલકુલ નહીં હોવે ઓર શુષ્ક વિચાર કરે તો વો છૂટ જાતા હૈ, વો વિચાર ટિકતા નહીં હૈ, વો વિચાર છૂટ જાતા હૈ. आत्मा ज्ञान स्वरूप है ऐसा बोल दिया लेकिन उसको ग्रहण नहीं किया तो ऐसे पहचान नहीं होती। ज्ञान स्वरूप है ऐसा बोलने से क्या फायदा है? ज्ञान स्वरूप की महिमा होनी चाहिए, महिमा होगी तो ग्रहण होगे। इसकी महिमा आनी चाहिए अनंत गुण से भरपूर, आश्चर्यकारी, आनंदकारी, महिमावंत आत्मा है। अनंत गुण से भरपूर होने से और एक एक गुण महिमावंत होने से आत्मा भी अनंत महिमावंत है, ऐसा विचार कर भीतर में जावे तो भेद ज्ञान होवे। ऐसा विचार कर अंदर में भीतर में जावे तो भेद ज्ञान होवे। अनंत गुण से भरपूर चैतन्य चमत्कार में चैतन्य देव मैं हूँ, मैं कहता हूँ कि अनंत गुण से भरपूर हूँ और चैतन्य का चमत्कार मेरे में है। उस चमत्कार का सैंपल भी है अपने पास, कि अपनी आँख जो है वहाँ देखने की जगह कितनी है, 2-3 मिलीमीटर की, और बड़ा बड़ा पहाड़ देखता है, बड़ा बड़ा समुद्र को भी देखता है और नाप भी कर लेता है। वो तो चैतन्य का चमत्कार है कि इतनी छोटी जगह में और ज्ञान यहाँ से बाहर निकले बिना दूरवर्ती पदार्थ को, दूर के पदार्थ को नाप लेता है, जान लेता है बड़े बड़े पदार्थ को। तो चैतन्य का चमत्कार है। ऐसा मैं चैतन्य देव हूँ और दिव्यता से भरपूर में हूँ। कैसा हूँ? दिव्यता से तो भरपूर हूँ। ऐसी चैतन्य की अंदर से अद्भुतता लगनी चाहिए, अपना स्वरूप की अद्भुतता लगनी चाहिए। फिर आत्मा को ग्रहण करे तो गहराई आती है, ग्रहण करने में गहराई और गहराई में परिणाम चले जाते हैं। आत्मा की महिमा न लगे और बाहर से ज्ञान स्वरूप ऐसा करने लगे, अर्थात ऊपर ऊपर से ज्ञान स्वरूप करे, तब कुछ नहीं होता। तो विकल्प करे से ना, ऊपर ऊपर से विकल्प करे क्या, कि महिमा न हो, महिमा नहीं हो गए और ऊपर ऊपर से आत्मा ज्ञान स्वरूप है, मैं ज्ञायक हूँ, ऐसा विकल्प, पूरा विकल्प करे तो इससे कुछ लाभ होता नहीं है। इसकी महिमा आनी चाहिए, स्वरूप की महिमा आनी चाहिए। मैं ज्ञान स्वरूप, चैतन्य स्वरूप, कोई अद्भुत आत्मा हूँ, ऐसे महिमा आवे तो भीतर में चला जाता है। स्वरूप की महिमा आवे तो स्वरूप में चला जाता है। क्या सारांश निकला? कि हम आत्मा के संबंध में स्वाध्याय करते हैं तो जो समझ होती है वो तो समझ के साथ, आत्मा की समझ के साथ आत्मा की महिमा साथ साथ आती है क्या? अगर आती है तो आत्मा का ग्रहण होगा और परिणाम भीतर में गहराई में जाएगा। महिमा नहीं होगी तो सामान्य विकल्प होगा, इससे कोई फायदा नहीं है, लाभ नहीं है। तो मतलब तो वो हुआ कि महिमा होनी चाहिए, महिमा आनी चाहिए। तो फिर प्रश्न पूछा कि आत्मा की महिमा कैसे आवे? उत्तर के महिमा अर्थात आत्मा की अद्भुतता लगनी चाहिए, आश्चर्य लगना चाहिए कि यह कोई अद्भुत तत्व है। बाहर के पदार्थ की महिमा लगती है, नहीं अपना नहीं है तो अभी देखो इतना बड़ा बिल्डिंग है, ऐसे ऐसे दरवाजे हैं, ऐसे ऐसे अंदर चीज का उपयोग हुआ है, महिमा आती है कि नहीं है। ऐसे आत्मा की अद्भुतता लगनी चाहिए, आश्चर्य लगना चाहिए कि यह कोई अद्भुत तत्व है। તારા આત્મામાં તો દિવ્ય ગુણો ભરેલા છે, તારો આત્મા તો સારો જ છે, સુંદર જ છે, એની મહિમા કર। ભાઈ સારો ને સુંદર કેવી રીતે, કે ખરેખર એની અંદર સુખ શાંતિ ને આનંદ ભર્યા છે, અને જો તને સુખ શાંતિ ને આનંદ અંદર થી મળતા હોય તો જોઈએ પણ બીજું શું, આ સિવાય બીજું શું જોઈએ, માટે એનો મહિમા તો કર એમ કે છે। मेरी आत्मा कोई सामान्य नहीं है, सिद्ध भगवान जैसी है, सामान्य नहीं है। मैं जैसा मानता हूं मैं एक सामान्य मनुष्य हूं, ऐसे आत्मा ऐसी नहीं है। जैसा सिद्ध परमात्मा है ऐसा मेरा स्वरूप है। ना रुचि लगे ना सिद्ध भगवान जैसी है, और सब लोग ऊपर ऊपर तीरता है, मैंने सब लोग जगत आखा मेरे से भिन्न है, ऐसा मैं अद्भुत हूं, मेरा स्वरूप अद्भुत से कोई अद्भुत है। जहां रुचि लगे उपयोग वहीं लगे, जहां रुचि लगेगी वहां उपयोग जाएगा, उपयोग का वो साइंस है, विज्ञान है, जहां रुचि लगे वहां उपयोग चला जाएगा। भगवान की जिसको महिमा होती है कि भगवान वितराग स्वरूप है, उसको मंदिर में भगवान का दर्शन करते समय भगवान की प्रतिमा को देखकर आश्चर्य लगता है कि कैसा भगवान है। मंदिर में जाते हैं भगवान का दर्शन करते हैं तो महिमा से करते हैं कि नहीं करते हैं, महिमा आती है क्या नहीं आती है। भगवान का ध्यान देखो कैसे लीन है, कैसे डूब गए स्वरूप में, कैसे डूब गए, कितने शांत स्वरूप है। देखने वाले को शांति का भाव होता है, भगवान की शांति को देखने वाले को शांति का भाव आता है कि नहीं आता है। ठीक वैसे ही चैतन्य भगवान का आश्चर्य लगना चाहिए कि वितराग आत्मा ऐसी ही है, फिर वह छुटे नहीं, ऐसा आश्चर्य लगना चाहिए। अंदर में भीतर में इतनी शांति भरी है, अगाध अगाध अगाध, जिसका कोई हद है, इतना आनंद भरा है, इतनी शांति भरी है। तो उसके उसका आश्चर्य और महिमा होना चाहिए। आत्मा की महिमा लगे तो उसको देखने के लिए उपयोग बार बार वहां ही जाए, आत्मा की महिमा लगे तो उसको देखने के लिए उपयोग बार बार समझाएगा, रुचि और महिमा होनी चाहिए। लेकिन महिमा न लगे तो मैं ज्ञान स्वरूप हूँ ऐसा विकल्प आकर के छूट जाता है, ऐसा विकल्प आएगा और छूट जाएगा, इसका कोई लाभ होगा नहीं। महिमा बिना का विकल्प पूरा विकल्प है, ऐसा नहीं होना। भगवान की महिमा लगे तो मंदिर में प्रतिमा जी को देखकर शांति होती है, जो भी बात नहीं देख पाते। भगवान की महिमा लगे तो मंदिर में प्रतिमा जी को देखकर शांति होती है कि भगवान कैसे शांत वितराग है, देखने वाले को भी शांति होती है। ऐसे आत्म भगवान की महिमा लगनी चाहिए। वो आ क्रिश्चियन लोगों में कई तत्व ज्ञान नहीं, तुम आखू बाइबल जुओ तो अपना तत्वज्ञान ना प्रमाण में 1% नु तत्वज्ञान नहीं। विष्णु भगवान नो पुत्र हतो अने बधाने प्रेम करतो हतो अने एने बधाने प्रेम करवानो उपदेश आप्यो छे, ए बधी सामान्य वात छे अने कल्पित कथाओ छे केटली। हवे એ લોકોએ ગોડની એક કલ્પના કરી, ઈશ્વર એટલે ગોડ ને ગોડ એટલે ઈશ્વર, અને એ સર્વશક્તિમાન છે, ઓલ માઇટી ગોડ છે, કલ્પના કરે છે। દર રવિવારે એ લોકો થોડું નવરાશ લે અને એના ચર્ચની અંદર ઈશ્વરની ગોડની પ્રાર્થના કરવા જાય, કલ્પિત ઈશ્વર અને કલ્પિત પ્રાર્થના, તો પણ એનો કશાય મન થાય ને એટલે એને શાંતિ થાય, કશાય મન થાય ને એટલે એને શાંતિ થાય, એટલે એને શું વિચાર આવે। ચર્ચમાં જઈએ છીએ અને ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ તો આપણને શાંતિ થાય છે, માટે આપણે જાવું, શાંતિ મળે છે ને માટે આપણે જાવું। હવે અહીંયા તો વિતરાગ તો શાંતિની મૂર્તિ છે, વિતરાગ ભગવાનને જોઈએ તો એકલી શાંતિની મૂર્તિ છે, અને કેટલી શાંતિ, નીતરતી શાંતિ, ટપકતી શાંતિ, હે, જોવાવાળાને શાંતિ થાય એમાં શું નવાય છે। આપણે તો એવા ભગવાનના પ્રતિમાઓ આવ્યા છે કે હવે બેસો તો ઉઠવાનું મન થાય, નિરખત તૃપ્તિ ન હોય, નિરખતા તૃપ્તિ ન થાય, જોતા તૃપ્તિ થાય નહીં, ભરે છે મૂર્તિ, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જઈને દીઠા લોયણા, આજ એ ભગવાન તારા રોચન જોયા, આજે અમે તારા નેત્રો જોયા, ગજબ છે તારી મૂર્તિ પણ કોઈ ગજબ છે, ઉપમા ઘટે ને કોઈ, તારી મૂર્તિને કોઈ ઉપમા આપી શકે, શાંત સુધારસ જીવતી, એ શાંતિનો અમૃત રસ છે, એ ધૂમ અંદરથી ઝરે છે કે એને જોતા અમને તૃપ્તિ થતી નથી। આનંદ ગંજીએ ગાયું છે, વિમલનાથ ભગવાનનું સ્તવન છે, ભાવ બહુ ફેર્યા છે, ભક્તિ કરી છે, ભાવથી ભક્તિ કરી છે, એટલે ભાવ ઘણા ફેર્યા છે। શું કહે છે કે કેસે વિતરાગ, એસે આત્મ ભગવાન કી મહિમા લગની, આ તો જીવંત મૂર્તિ છે, અંદરમાં તો એવી પરિપૂર્ણ અનંત શાંત રસથી ભરેલી, શાંત અમૃત રસથી ભરેલી પ્રદેશે પ્રદેશે અનંતો અમૃત રસ ભર્યો છે, એવી ચૈતન્ય મૂર્તિ આત્મા પોતે છે. આ શરીર દેખાય છે તો ધૂળ માટી પરમાણુ દેવતના છે, અંદર પ્રદેશે પ્રદેશે અનંત 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 શાંતિ. ऐसे आत्म भगवान की महिमा लगनी चाहिए. प्रतिमा जी ऐसी है तो साक्षात भगवान कैसे होगा, सजीवन मूर्ति केवी हे, जेनी मूर्ति आवी छे तो सजीवन मूर्ति केवी हे. ऐसे साक्षात भगवान की महिमा आवे वैसे आत्म भगवान की महिमा आनी चाहिए. और चित वहां ही लगे तो दूसरी कहीं भी जगह लगे ही नहीं, और आत्मा में चित लगे तो और जगह लगेगा. मनुष्य में आंखों बंद कर बैठे ने तो कहीं ने क्या उपयोग चालो जाए, पर अंदर तने शांति दिखाई तो कहीं उपयोग जाए नहीं. અંદર શાંતિનો ભંડાર છે એ જો દેખાય તો ઉપયોગ ક્યાંય જાય એવું છે જ નહીં, ચોટી જાય એવું છે અંદરમાં. હું શું પ્રશ્ન કર્યા કે સ્વયં મહિમાવંત પદાર્થ હોતે હુએ ભી સ્વયં કી મહિમા ક્યો નહીં આતી? આપ કહો છો કે હું મહિમાવાન પદાર્થ છું પણ અમને કેમ મહિમા આવતી નથી? પ્રશ્ન તો ઠીક કર્યો છે. ઉત્તર કે બહાર કી મહિમા હે ક્યો નહીં આતી હે? કે જડ પદાર્થ કી મહિમા હે, તો જડ કી મહિમા હે ઉસકો ચૈતન્ય કી મહિમા આયેગી, और जिसको चैतन्य की महिमा आएगी उसको जड़ की महिमा आएगी, क्योंकि जड़ चेतन दोनों प्रतिपक्ष में है. एक की महिमा आवे तो दूसरे की महिमा खत्म हो जाए. बाहर की जड़ की महिमा है, बाहर में रुक रहा है, रुकाई गयो छे, बाहर में महिमा करने रुकाई गयो छे, इसलिए स्वयं की महिमा नहीं आती. बाहर की जड़ की महिमा आती है इसलिए स्वयं की महिमा चैतन्य की नहीं आती है. बाहर के पदार्थों में रुक जाता है, उनकी महिमा लगती है, और इसकी कथा भी बहुत करता है, फिर इधर ऐसा है न उधर वैसा है न. बाहर देखने में आश्चर्य लगता है, बाहर देखता है तो उनको आश्चर्य लगता है, यह देखूं यह देखूं ऐसे सब बाहर देखने में रुक जाता है, और भीतर में चैतन्य भगवान आत्मा देखने में नहीं आती. जब बाहर में रुक जाता है तो भगवान आत्मा का दर्शन होगा, क्योंकि महिमा ही नहीं आएगी. महिमा नहीं आएगी तो दर्शन होगा, इसलिए विश्वास नहीं आता, इस वजह से महिमा नहीं आती. प्रतीति आवे तो महिमा आवे, विश्वास आवे. मेरे प्रदेश प्रदेश में, एक एक प्रदेश में अनंत 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 आनंद में अनंत शांति भरा है, ऐसा विश्वास आवे तो महिमा आए बिना विश्वास. भगवान कहते हैं तो भी विश्वास नहीं करता, तो भगवान पर विश्वास नहीं रहा, हुआ कि नहीं हुआ. गुरु कहते हैं विश्वास नहीं आता है, तो गुरु पर विश्वास नहीं रहा, ये बात हो गई. बाहर में देखने में आश्चर्य लगता है, यह देखूं इधर उधर देखने का रुचि होता है ना, ऐसे सब बाहर देखने में रुक जाता है और भीतर में चैतन्य भगवान आत्मा देखने में नहीं आते हैं। बाहर के महिमा में बाहर रुक जाए तो अंदर में आत्मा का दर्शन होता नहीं, इसलिए विश्वास नहीं आता। इस वजह से महिमा नहीं आती, विश्वास नहीं आता तो महिमा भी नहीं आती। और बाहर में विश्वास आता है इसलिए बाहर में सब महिमावंत लगता है। ये अच्छा है ऐसा विश्वास है, ये सुखकारक है ऐसा विश्वास है, सुख बुद्धि हो गई है तो उसकी महिमा आती है। सुख बुद्धि उड़े, विश्वास चला जाए तो सुख बुद्धि उड़े। वो गुरुदेव कहते थे कि जिसमें तुझे सुख लगता है ऐसा कोई भी चीज हो उसका एक एक परमाणु को तो देख, अलग अलग करके डिसेक्शन करके एक एक परमाणु को देख। जैसे कुछ को लगता भी हमको तो रुपया में सुख लगता है तो ये रुपया का नोट का एक एक परमाणु को तलाश कर, अंदर में सुख तेरा कहाँ है ढूंढ खोज कर, तुझे कहीं भी पृथक्करण करने से देखने से सुख लगेगा दिखेगा नहीं तो विश्वास उड़ जाएगा। पर आत्मा में तो सुख भरा है, आत्मा में तो सुख भरा है। बाहर में कोई सामान्य बात हो तो भी कुतूहल करके देखने को जाता है। सामान्य बात है तो कुतूहल रहता है, जरा जान जरा देख लो। लेकिन भीतर आत्मा का आश्चर्य करके कुतूहल करके देखने को भी नहीं जाते। एक बार आत्मा का तो भीतर का तो कुतूहल कर, ऐसा कहते हैं कथमपि मृत्वा कौतूहली सन आवश्यक है नहीं तेवीसमो कलश समय सार, मरीने पण कुतूहल कर, छ महीना में तारो छुटको थी जैसे। अनंत काल थी अज्ञान कर्यू, अनंत काल थी अज्ञान कर्यू, हवे ज्ञान कर तो छ महीना में तारो छुटको थाय, अनंत काल ने हमें छ महीना કેટલી સગવડ કહેવાય, બહાર મેં કોઈ સામાન્ય બાત હો તો ભી કુતૂહલ કરકે દેખને કો જાતા હૈ, લેકિન ભીતર આત્મા કા આશ્ચર્ય કરકે કુતૂહલ કરકે દેખને કો ભી નહીં જાતા, ઉસકા કુતૂહલ નહીં કરતા હૈ ઓર દેખને કો પ્રયાસ नहीं करता है। शास्त्र में आता है वही बात किया है समय शर्मा में कि तू एक बार कुतूहल कर दिखे के घर के देख तो सही कि भीतर में क्या क्या है, कि अंदर कैसी आत्मा विराजमान है, एक बार तू कुतूहल करके देख। और शरीर में अपनत्व किया है वो शरीर संयोग है उसका पड़ोसी हो जा, कुतूल करीने शरीर नो पड़ोसी थी जा, पार्श्ववर्ती सन, पार्श्ववर्ती એટલે બાજુમાં વર્તનારો પાડોશી, એનાથી પાડોશી શબ્દ આવ્યો। મૂળ મૂળ સંસ્કૃતમાં પાર્શ્વવર્તી છે, બાજુમાં રહેનારો વર્તનારો। એ 35મો પ્રશ્ન થયો, 36મો પ્રશ્ન, હું નાયક છું એવો નિર્ણય શું પહેલા બુદ્ધિપૂર્વક થતો હશે? નાયકનો નિર્ણય બુદ્ધિપૂર્વક થાય છે? આમ સીધો પ્રશ્ન છે, હું નાયક એટલે આત્મસ્વરૂપ, હું પોતાના સ્વરૂપનો નિર્ણય બુદ્ધિપૂર્વક થાય છે, આવો પ્રશ્ન કર્યો છે. સમાધાન કે પહેલા નિર્ણય બુદ્ધિપૂર્વક થાય છે, કેમ કે તો બૌદ્ધિક સ્તરે ચિંતન ચાલતું હોય છે, વિચાર ચાલતા હોય છે, ખોજ શોધ ચાલતી હોય છે અંતરમાં. તેને અંતરમાંથી એવી શ્રદ્ધા એટલે વિશ્વાસ આવી જાય છે કે હું નાયક છું, જ્ઞાન લક્ષણથી આ વિશ્વાસ આવે છે કે હું જ્ઞાનની મૂર્તિ છું. પ્રતીતિ અનુભવાન છે, પ્રતીતિ જ્ઞાનને પોતાનો જ્ઞાનનો જે અનુભવ છે એના ઉપરથી હું જ્ઞાનવાન છું એવો વિશ્વાસ એટલે પ્રતીતિ આવે છે. બુદ્ધિપૂર્વક સમજાય, બુદ્ધિમાં સમજાય. જેને પોતાના સ્વરૂપનો નિર્ણય થયો હોય એને પોતાને બુદ્ધિમાં સમજાય કે મને નિર્ણય થયો છે, એને બુદ્ધિપૂર્વક નિર્ણય કર્યો છે. મને બુદ્ધિ ગમ્ય થાય, સ્વરૂપનો નિર્ણય બુદ્ધિ ગમ્ય છે એમ કે છે. એટલે જે જ્ઞાન લક્ષણ છે એમાં જે જ્ઞાન વેદન છે એ બુદ્ધિગોચર થાય છે ને, એનાથી વિશ્વાસ પ્રતીતિ આવે છે કે હું આવો જ છું. એ બુદ્ધિના સ્તરે થયું કે નહીં એમ, હું એમ કંઈ મને ખબર પડતી નથી એમ કે એમાં નહીં. સ્પષ્ટ પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, આટલા શબ્દો વાપર્યા છે 751 સત્રમાં કૃપાળુ જોયું. પરમાર્થ એટલે સ્વભાવ, પરમ પ્રયોજન પોતાનો સ્વભાવ, એને સ્પષ્ટ એટલે ચોખ્ખી ક્લેરિટી જેમાં છે એવી. બુદ્ધિમાં ક્લેરિટી આવે કે ના આવે, જેમ કોઈ એક માણસે દવા ખાધી, માથાનો દુખાવો, દવા ખાધી તો દવા ચોપડી ગયો ને, દુખાવો મીટ્યો તો શું કે છે, આ દવાથી આ દુખાવો મટે છે એમ મારો અનુભવ બોલે છે. એટલે વિશ્વાસ કેટલો આવે, આવે કે ન આવે? એમ જે આ પોતાના અનંત શાંત સ્વરૂપનો વિશ્વાસ આવે ત્યાં એને આકુલતા મટે છે. એટલે તો કૃપાણુદેવે એને સુધારસ કીધો છે. અંદરમાં અમૃતમય આત્મા વિશ્વાસ આવે છે કે આકુલતા ઘટી જાય છે, તો એને શું કીધું, સુધારસ કીધો. બુદ્ધિ ગમ્ય થાય છે, બુદ્ધિમાં સમજાય છે. હા બરાબર આવે છે, હા અંશે રાગ નો અભાવ કરે. હા ગુરુદેવ એ લીધું સુમાલિક માત્ર અંશે રાગ નો અભાવ કરીને આ નિર્ણય થાય. એટલે શું છે, અહમ પણ એ વખતે જ્ઞાનમાં આવે છે. અનાદિનું જે રાગમાં અહમ પણ હતું એમાંથી આંશિક પર ફેરફાર થાય છે. બરાબર જો અનુપમ આવી જાય તો અનુભવ થઈ જાય, ચતુર્ નુકસાન આવી જાય, પણ આ તો નિર્ણયનો તબક્કો છે. તો નિર્ણયના તબક્કે અંશે રાગનો અભાવ થાય, અંશે રાગના અહંભાવનો, રાગમાં અહંભાવનો અભાવ થઈ અને જ્ઞાનમાં પોતાનું અહંપણું એટલે અસ્તિત્વ ભાસે. તેથી એ ઓળખાણને નિર્ણયને અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. બેન શ્રી અસ્તિત્વ ગ્રહણ કહેતા હતા, કૃપાળુદેવે પણ એને અસ્તિત્વ ગ્રહણ કર્યું, કેમ કે એમાં અહમ પણ આવે છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે રાગનો અભાવ કર્યો, અભાવ કર્યો એટલે અહમપણાનો અભાવ કર્યો. રાગ તો ત્યાં તે ચાલુ છે, કેમ કે વિકલ્પ સંકલ્પ દશામાં નિર્ણય થાય છે, પણ અંશે રાગનો અભાવ કર્યો એટલે કે અંશે રાગમાં અહંભાવ હતો એનો અભાવ કર્યો અને અંશે જ્ઞાનમાં અહંભાવ કરી લીધો. અને નિર્ણય કર્યો છે વેદનપૂર્વક, આમ ભાવ કર્યો. જ્ઞાનના આધારે જ્ઞાનનું અસ્તિત્વ વેદનથી પકડ્યું અને એમાં હું પણ આવ્યું, માટે એમાં અંશે રાગનો અભાવ લીધો. એટલું સુમલ પ્રવચન. વિશ્વાસ આવી જાય છે કે આ હું નાયક છું, અને આ નાયકને ગ્રહણ કરી તેમાં તીવ્ર ઉગ્રતા કરવાથી અવશ્ય આગળ જવાશે તેવો નિર્ણય તેને આવી જાય છે. સ્વરૂપનો પણ નિર્ણય આવે છે અને કાર્ય પદ્ધતિનો પણ નિર્ણય આવી જાય છે કે આ નાયકને ગ્રહણ કરી તેમાં તીવ્રતા અથવા ઉગ્રતા કરવાથી અથવા ઉગ્રતા થવાથી કરવાથી ગયો કે થવાથી ગયો અવશ્ય આગળ જવાશે એવો નિર્ણય પણ સાથે સાથે આવી જાય છે. હા, આ જ પ્રમાણે પૂર્ણ શુદ્ધ થઈ જવાશે, બધો નિર્ણય આવી જાય છે. નાયકના મૂળમાંથી સ્વભાવ ગ્રહણ થાય છે, નાયકનો મૂળમાંથી સ્વભાવ ગ્રહણ થાય છે કે આ નાયક આ જ છે, આ વિભાવ છે, આ પર છે, આ સ્વભાવ છે, અને તે સ્વભાવને ગ્રહણ કરવાથી અંતરમાંથી શાંતિ અને આનંદ આવશે. આ બધું નિર્ણયમાં ચોખ્ખે ચોખ્ખું આવે, વિભાવ વિભાવ તરીકે, સ્વભાવ સ્વભાવ તરીકે, શાંતિ શાંતિ અને આકુલતા આકુલતા. નિરાકુર શાંત સ્વભાવ છે, એની પાસે કશાયનો એક કણ પણ એને વિજાતીય વિભાવરૂપ જુદો અને પર તરીકે ભાસે. આ નાયકને જ ગ્રહણ કરવાનો છે, તેના પુરુષાર્થને ઉગ્ર કરવાથી અવશ્ય આમાંથી સ્વાનુભૂતિ પ્રગટ થશે એવો જોરદાર નિર્ણય પ્રથમ હોય છે. નિર્ણયમાં પણ બળ આવે છે સાથે સાથે. આ નિર્ણયનું બળ લઈને ઉત્પન્ન થાય છે એમ કહેવું છે, એટલે જોરદાર નિર્ણય આવે છે એમ કહેવું. પુરુષાર્થ અહીંથી શરૂ થાય છે, એને ગુરુદેવે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થઈ છે એમ 236માં કીધું, પરમાગમ સાર 236માં. હા, પછી તો રસ ફૂટાતો જાય, જેમને મહિમા વધે તેમ રસ ફૂટાતો જાય છે. અને સ્વાનુભૂતિ પછી વેદ જ્ઞાનની ધારા સહજ વર્તે છે, એકવાર અનુભવ થાય પાછો સ્વવિકલ્પ નિર્વિકલ્પ અનુભવમાંથી છૂટી સ્વવિકલ્પ અનુભવમાં આવે ત્યારે એને વેદ જ્ઞાનની સહજ ધારા વર્તે છે. પહેલાં નિર્ણય હોય છે પણ વેદ જ્ઞાનની સહજ ધારા હોતી નથી, એ તો અનુભવ પછી આવે છે. તેને જ્ઞાયક ગ્રહણ થાય અને છૂટી પણ જાય, નિર્વિકલ્પ દશા ગ્રહણ થાય અને પાછો છૂટી જાય. પુરુષાર્થની એવી તીવ્રતા મંદતા થયા કરે, તીવ્ર પુરુષાર્થ થાય એટલે નિર્વિકલ્પ ઉપયોગમાં આવે, મંદતામાં સ્વવિકલ્પ ઉપયોગમાં આવે. પણ નિર્ણય જોરદાર હોય છે કે આવી જાતનો પુરુષાર્થ કરવાથી, આ જ્ઞાયકની ઉગ્રતા કરવાથી અવશ્ય માર્ગે જવાશે. સ્વરૂપનો પણ નિર્ણય છે અને આગળ વધવાનું કેવી રીતે બનશે એ વિધિનો પણ નિર્ણય છે. એટલે સ્વરૂપના નિર્ણયની સાથે વિધિનો નિર્ણય સાથે થઈ જાય છે, માટે વિધિ સંબંધી અજાણપણાનો પ્રશ્ન રહેતો નથી. એ પ્રશ્ન ખલાસ થઈ ગયો. સ્વરૂપ કેવું છે એ જિજ્ઞાસા પણ પૂરી થઈ, સ્વરૂપનો નિર્ણય થયો. અને સ્વરૂપ પ્રાપ્ત કેવી રીતે થાય એ જિજ્ઞાસાની પણ પૂર્તિ થઈ ગઈ. બસ હવે તો પુરુષાર્થ વધશે એટલું કામ થશે, જેટલો પુરુષાર્થ વધશે એટલું કામ થશે, બસ કારણ આપે એટલું કાર્ય થાય. એ રીતે માર્ગ પ્રત્યે અને માર્ગમાં જીવ આગળ વધે છે એ નિર્ણયથી શરૂઆત થાય છે. પછી પણ બે પરિગ્રહ છે.
કરવાની